એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ ઇતિહાસમાં અનેક ક્ષેત્રોમાં ગુંજે છે. ગોટફ્રીડ વિલહેમ લેબનીઝ.
હા, ખરેખર લેબનીઝ એટલે માત્ર એક નામ નહીં પણ જાણે એક યુગ. જર્મનીના આ બહુશ્રુત ગણિતશાસ્ત્રી, તત્વચિંતક, રાજદ્વારી, વૈજ્ઞાનિક શું નહોતા એ?
બરાબર. 17મી અને 18મી સદીના યુરોપ પર એમની ઊંડી છાપ રહી છે, એટલે આજે આપણે આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે એમના જીવન અને ખાસ કરીને એમના ગહન વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. આપણો હેતુ એ છે કે એમના જે જટિલ લાગતા સિદ્ધાંતો છે, જેમ કે પેલી મોનાડોલોજી કે પછી કારણ પર્યાપ્તિનો સિદ્ધાંત,
હા,
અને ગણિતમાં એમનું જે ક્રાંતિકારી કામ છે એને આપણે સરળ રીતે રજૂ કરી શકીએ, અને એ પણ જોઈએ કે એ સમયના બૌદ્ધિક માહોલમાં એમણે પોતાનો રસ્તો કેવી રીતે કંડાર્યો.
તો શરૂઆત એ સમયથી જ કરીએ. લેબનીઝનો જે સમયગાળો હતો એ યુરોપ માટે ખૂબ જ ઉથલપાથલનો હતો, નહીં? વૈજ્ઞાનિક ક્રાંતિ એની ચરમસીમા પર હતી અને જેને આપણે બોધકાળ કહીએ છીએ એની શરૂઆત થઈ રહી હતી.
તદ્દન 30 વર્ષીય યુદ્ધ પૂરું થયું હતું પણ એની અસરો હતી. નિરંકુશ રાજાશાહીઓ મજબૂત બની રહી હતી. ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો પ્રકૃતિના નિયમો શોધી રહ્યા હતા, અને રાજકીય રીતે પવિત્ર રોમન સામ્રાજ્ય ભલે વિખંડિત હતું પણ બૌદ્ધિક રીતે જબરદસ્ત ગતિવિધિ હતી.
અને આ ગતિવિધિમાં સંઘર્ષ પણ હતો, ખરું ને? પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અને નવું તર્ક આધારિત વિજ્ઞાન સામસામે આવી રહ્યા હતા.
બરાબર. શું આ બ્રહ્માંડ દેકાર્તે કહ્યું એમ માત્ર એક યાંત્રિક રચના છે કે પછી એમાં કોઈ ઊંડો હેતુ છે? લેબનીઝ આ બે અંતિમો વચ્ચે ક્યાંક હતા. એ યાંત્રિક સમજ સ્વીકારતા પણ એમાં રહેલા ઉદ્દેશ્યને, જીવંત તત્વને નકારતા નહોતા.
અને એમના સમકાલીનો આઇઝેક ન્યૂટન, એમની સાથે તો કેલ્ક્યુલસની શોધ માટે પેલો કડવો વિવાદ થયો.
હા, એ કમનસીબ વિવાદ. બીજી તરફ બારુજ સ્પિનોઝા હતા, એમના તત્વજ્ઞાન સાથે એમનો સંવાદ ચાલતો, ભલે બધા વિચારો સાથે સહમત ન હતા.
અને દેકાર્તનો પ્રભાવ તો હતો જ, અને જ્હોન લોકના અનુભવવાદ સામે એમણે પ્રતિભાવ આપ્યો. પછી ક્રિશ્ચિયન હ્યુજેન્સ જેવા વૈજ્ઞાનિકો સાથે પણ એમનો સંપર્ક રહ્યો.
એમના જીવનની શરૂઆત જુઓ. 1646 લિપઝિગ, પિતા પ્રોફેસર. નાની ઉંમરે પિતાનું અવસાન થયું પણ વારસામાં મળી એક વિશાળ લાઇબ્રેરી.
હા, અને એનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો. 8 વર્ષે લેટિન, પછી ગ્રીક, 15 વર્ષે તો યુનિવર્સિટીમાં,
અને 20 વર્ષે તો કાયદા અને તત્વજ્ઞાનમાં ભણી લીધું. પછી પેલું લિપઝિગમાં ડોક્ટરેટ ન મળી ઉંમરના કારણે, એટલે અલ્ટરડોર્ફ ગયા. ત્યાં ડિગ્રી મેળવી અને પ્રોફેસરશીપની ઓફર પણ ઠુકરાવી દીધી. જો એમની સ્વતંત્ર વૃત્તિ.
એમની કારકિર્દીમાં પેરિસનો ગાળો 1672 થી 1676 બહુ મહત્વનો ગણાય છે, નહીં? યુરોપનું બૌદ્ધિક કેન્દ્ર હતું એ વખતે.
ચોક્કસ. ત્યાં જે હ્યુજેન્સ જેવા ગણિતશાસ્ત્રીઓને મળ્યા અને ત્યાં જ એમના મનમાં કેલ્ક્યુલસનો વિચાર વધુ સ્પષ્ટ થયો, વિકસ્યો. એમના મુખ્ય દાર્શનિક વિચારોનું ઘડતર પણ ત્યાં થયું.
અને પેલી રાજદ્વારી ચાલ, ફ્રાન્સને ઇજિપ્ત પર હુમલો કરવા સમજાવવાની કોશિશ, એ થોડું વિચિત્ર નહોતું?
હા, વિચિત્ર તો હતું પણ એ એમની રાજદ્વારી દીર્ઘદ્રષ્ટિ પણ બતાવે છે કે કદાચ એનાથી જર્મની પરનું દબાણ ઓછું થાય. ખેર, એ યોજના સફળ ન થઈ. પણ એ પછી એમના જીવનનો મોટો હિસ્સો, લગભગ 40 વર્ષ, હેનોવરમાં વીત્યો.
હા, હેનોવર, ડ્યુક ઓફ બ્રુન્સ્વિકના દરબારમાં. ફિલોસોફર, ગ્રંથપાલ, ઇતિહાસકાર, ઘણા રોલ નિભાવ્યા.
બરાબર. હેનોવર કદાચ પેરિસ જેવું ધમધમતું ન હતું પણ લેબનીઝે ત્યાં બેઠા બેઠા આખા યુરોપ સાથે પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો. મતલબ કે એમનું નેટવર્ક ગજબનું હતું.
અને કામ પણ કેટલું બધું. ડ્યુકની વંશાવળી લખવી, કાયદા સુધારવા, ખાણકામ માટે ઇજનેરી સલાહ આપવી, અને આ બધાની સાથે સાથે ગણિત અને તત્વજ્ઞાન પર એમનું મનન તો ચાલતું જ રહેતું.
સાચી વાત. એક સાથે અનેક મોરચે કામ કરવાની એમની ક્ષમતા અદ્ભુત હતી.
પણ આટલી બધી સિદ્ધિઓ પછી પણ એમના અંતિમ વર્ષોમાં એમને જોઈએ એવી ઓળખ ન મળી, અને થોડી એકલતા પણ આવી. પેલો ન્યૂટન સાથેનો વિવાદ નડ્યો હશે.
હા, એ વિવાદે એમની પ્રતિષ્ઠાને, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં, ઘણું નુકસાન કર્યું. અને કદાચ એમના વિચારો થોડા વધારે જટિલ હતા સામાન્ય સમજ માટે. 1716માં એમનું અવસાન થયું ત્યારે અંતિમ સંસ્કારમાં બહુ ઓછા લોકો હતા. એ ખરેખર દુઃખદ કહેવાય.
અત્યંત દુઃખદ. પણ એમનો વારસો તો એમના લખાણોમાં જીવંત રહ્યો, જેમ કે પેલું ડિસ્કોર્સ ઓન મેટાફિઝિક્સ
1686નો.
હા, એમાં એમણે પોતાની ફિલોસોફીનો પાયો નાખ્યો અને ત્યાં જ એમણે કારણ પર્યાપ્તિના સિદ્ધાંતની વાત કરી. મતલબ કે કંઈ પણ અમસ્તુ નથી થતું, દરેક વસ્તુ પાછળ એક પર્યાપ્ત કારણ હોય જ છે. આ વિચાર એમની આખી સિસ્ટમનો આધાર છે.
અને પછી પેલું બીજું મહત્વનું પુસ્તક જે એમના મૃત્યુ પછી છપાયું, ન્યૂ એસેઝ ઓન હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ, એ તો જ્હોન લોકને જવાબ હતો ખરું ને? અદ્દન, લોક માનતા કે મન જન્મ સમયે કોરી સ્લેટ ટેબ્યુલા રાસા જેવું હોય છે, બધું જ જ્ઞાન અનુભવથી આવે. પણ લેઇબનીઝે કહ્યું, ના, અનુભવ જરૂરી છે પણ મનમાં પહેલેથી જ અમુક જન્મજાત વિચારો, અમુક તાર્કિક ક્ષમતાઓ હોય છે.
એટલે તર્કવાદ વિરુદ્ધ અનુભવવાદ જેવી ચર્ચા.
બરાબર. એમને એક કાલ્પનિક સંવાદ દ્વારા સમજાવ્યું. એમના જીવનકાળમાં જે એક મોટું પુસ્તક છપાયું એ હતું થિયોડિસી 1710.
હા, એ જ જેમાં પેલી અનિષ્ટની સમસ્યાનો ઉકેલ આપવાનો પ્રયાસ હતો. અને પેલો વિવાદાસ્પદ વિચાર કે આ સર્વશ્રેષ્ઠ સંભવિત વિશ્વ છે.
હા, એ વિચાર પર બહુ ટીકા થઈ, ખાસ કરીને વોલ્ટેરે કેન્ડિડમાં મજાક ઉડાવી, લિસ્બનના ભૂકંપ પછી તો ખાસ.
એ સ્વાભાવિક પણ લાગે, આટલું દુઃખ દેખાતું હોય ત્યારે આ વાત કઈ રીતે સ્વીકારવી?
વાત સાચી. પણ લાઇબનીઝનો મુદ્દો સમજવા જ વહો છે. એ એમ નહોતા કહેતા કે આ દુનિયામાં કોઈ ખામી જ નથી. એમનો તર્ક એવો હતો કે ઈશ્વર સર્વશક્તિમાન અને કલ્યાણકારી છે, એટલે એણે જેટલા પણ શક્ય વિશ્વો બની શકે તેમાંથી તાર્કિક રીતે જે ઉત્તમમાં ઉત્તમ હતું એ જ બનાવ્યો, એટલે કે જેમાં મહત્તમ ભલાઈ અને સુમેળ શક્ય હોય. અનિષ્ટ જે દેખાય છે એ કદાચ મોટી ભલાઈ માટે જરૂરી હોય અથવા સંપૂર્ણતાના અભાવનું પરિણામ હોય. થોડો આશાવાદી પણ તાર્કિક દ્રષ્ટિકોણ.
સમજી. થોડો જટિલ વિચાર છે, અને આનાથી પણ વધુ જટિલ લાગે છે એમની મોનાડોલોજી, 1714ની રચના. મોનાડ એટલે શું, સરળ ભાષામાં કહી શકાય?
જુઓ, કલ્પના કરો કે આખું બ્રહ્માંડ અસંખ્ય અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય એકમોથી બનેલું છે. આ એકમો ભૌતિક નથી પણ શક્તિ અને ચેતનાના બિંદુઓ છે. લાઇબનીઝ એને મોનાડ કહે છે.
ચેતનાના બિંદુઓ એટલે દરેક મોનાડ જીવંત છે?
હા, એક રીતે દરેક મોનાડ યુનિક છે, પોતાનો આગવો દ્રષ્ટિકોણ ધરાવે છે અને આખા બ્રહ્માંડને પોતાની રીતે પ્રતિબિંબિત કરે છે. અને મહત્વની વાત એ છે કે આ મોનાડ સીધા એકબીજા પર અસર નથી કરતા. જાણે કે દરેકની પોતાની અલગ દુનિયા હોય, બારીઓ વગરના ઓરડા જેવી.
પણ જો એ સીધી અસર જ નથી કરતા, તો પછી આપણે જોઈએ છીએ મનમાં વિચાર આવે ને હાથ ઊંચો થાય, એ કઈ રીતે સમજાવવાનો? એ તો કાર્યકારણ સંબંધ લાગે છે.
સરસ પ્રશ્ન. અહીં જ લેબનીઝનો પેલો બીજો અઘરો પણ મહત્વનો સિદ્ધાંત આવે છે, પૂર્વ સ્થાપિત સુમેળ, પ્રી એસ્ટેબ્લિશ્ડ હાર્મની.
પૂર્વ સ્થાપિત સુમેળ?
હા. એમનું કહેવું છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના સમયે જ બધા મોનાર્ડ્સને, એટલે કે આપણા મનના મોનાર્ડ્સ અને શરીરના મોનાર્ડ્સ, એવી રીતે ગોઠવી દીધા છે, એવી રીતે સિંક્રોનાઇઝ કરી દીધા છે, જાણે લાખો ઘડિયાળો એક સાથે એક જ સમય શરૂ કરી હોય.
ઓકે.
એટલે જ્યારે મનમાં હાથ ઊંચો કરવાનો વિચાર આવે, એક મોનાર્ડનું પરિવર્તન, ત્યારે જ હાથ ઊંચો થાય બીજા મોનાર્ડ્સનું પરિવર્તન. એકબીજાને કારણે નથી થતું, પણ ઈશ્વરે પહેલેથી જ એવો સુમેળ સ્થાપિત કર્યો છે એટલે થાય છે.
વાહ. એટલે ક્રિયા પ્રતિક્રિયાનો ભ્રમ છે, પણ વાસ્તવમાં બધું પૂર્વનિયોજિત સુમેળ મુજબ ચાલે છે. આ તો દેકાર્તની મન શરીર સમસ્યાનો એકદમ અનોખો ઉકેલ થયો.
બિલકુલ. ભૌતિકવાદથી પણ અલગ અને દ્વૈતવાદથી પણ અલગ. ખૂબ મૌલિક વિચાર.
ખરેખર તત્વજ્ઞાન સિવાળે ગણિતમાં તો એમનું નામ અમર છે, કેલ્ક્યુલસના સહશોધક.
હા, ન્યૂટન સાથે સ્વતંત્ર રીતે એમણે કેલ્ક્યુલસની શોધ કરી. વિવાદ ભલે થયો, પણ લાઇબનીઝે જે સંકેતલિપિ વિકસાવી, પેલું ડીએક્સ અને ઇન્ટિગ્રલનું નિશાન ઇન્ટિગ્રલ એફ, એ એટલી વ્યવહારુ અને સચોટ હતી કે આજે પણ ગણિતમાં એ જ વપરાય છે. એ માત્ર સિદ્ધાંતકાર નહોતા, સારા નોટેશન બનાવનાર પણ હતા.
અને પેલી બાઇનરી સિસ્ટમ 0 અને 1, આજના કમ્પ્યુટર જે ભાષા સમજે છે એના પાયામાં લાઇબનીઝ હતા. આ તો ગજબની દુરંદેશી કહેવાય.
ખરેખર. અને એમના માટે એ ખાલી ગણિત નહોતું, એમાં એમને દાર્શનિક અર્થ પણ દેખાતો હતો. ઝીરો એટલે શૂન્ય, કંઈ નહીં, વન એટલે એકતા, ઈશ્વર, અને આ બેમાંથી જ આખી સૃષ્ટિ રચાઈ એવું એમનું માનવું હતું.
એમણે યુનિવર્સલ કેરેક્ટરિસ્ટિકની પણ કલ્પના કરી હતી ને, એક એવી સાર્વત્રિક ભાષા જે બધા તર્કને ગણતરીમાં ફેરવી દે.
હા, કેરેક્ટરિસ્ટિકા યુનિવર્સેલિસ, એક આદર્શ ભાષા જે વિચારોની અસ્પષ્ટતા દૂર કરે અને તર્કને ગણિત જેવો ચોક્કસ બનાવે. આજના સાંકેતિક તર્કશાસ્ત્ર અને એઆઈના મૂળ કદાચ અહીં જોઈ શકાય.
એમણે ભૌતિકશાસ્ત્રમાં પણ કામ કર્યું, ભૂસ્તરશાસ્ત્રમાં પ્રોટોગિયા લખ્યું. લાગે છે કે એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં એમણે રસ ન લીધો હોય. આ બધા વિચારોનો પ્રભાવ કેવો રહ્યો પછી?
જીવનકાળ દરમિયાન જેમ કહ્યું એમ ગણિતશાસ્ત્રી તરીકે વધુ જાણીતા થયા. ફિલોસોફર તરીકે એમના વિચારોને ક્રિશ્ચિયન વોલ્ફે વ્યવસ્થિત કર્યા અને જર્મનીમાં ફેલાવ્યા. કાંટ આવ્યા ત્યાં સુધી એમનો પ્રભાવ રહ્યો.
પણ કાંટે પછી ટીકા કરી ખરું ને?
હા, કાંટે કહ્યું કે એમનો કારણ પર્યાપ્તિનો સિદ્ધાંત માણસની સ્વતંત્ર ઈચ્છા માટે જગ્યા નથી છોડતો અને મોનાડોલોજીને અનુભવથી ચકાસી ન શકાય.
અને છેક 20મી સદીમાં બર્ટ્રાન્ડ રસેલે પણ કહ્યું કે લેબનીઝ પાસે બે ફિલોસોફી હતી, એક જાહેર અને એક છુપી, જે વધુ તાર્કિક હતી.
હા, રસેલનો એવો મત હતો, પણ તેમ છતાં લેબનીઝનો પ્રભાવ જુઓ જર્મન આદર્શવાદ પર, રસેલ અને વ્હાઇટહેડ જેવા વિશ્લેષણાત્મક ફિલોસોફર્સ પર, અને અલબત્ત કમ્પ્યુટર સાયન્સ પર. આજે પણ મોડેલ લોજિકમાં શક્ય વિશ્વની વાત થાય છે એ લેબનીઝના વિચારનો પડઘો છે.
એમના કેટલાક કોડ્સ પણ બહુ પ્રચલિત છે, જેમ કે પ્રકૃતિ છલાંગ લગાવતી નથી, નાટુરા નોન ફાસિત સાલ્ટસ. આનો શું અર્થ છે?
આ એમનો સાતત્યનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુઇટી. એમનું માનવું હતું કે પ્રકૃતિમાં બધું જ ધીમે ધીમે સતત રીતે બદલાય છે. કોઈ અચાનક કૂદકા નથી હોતા. નાનામાં નાના જીવથી માંડીને મોટા ફેરફારો સુધી બધે એક સાતત્ય છે. આ વિચાર એમના કેલ્ક્યુલસ માટે પણ પાયારૂપ હતો.
અને પેલું પ્રેમ વિશેનું વાક્ય, પ્રેમ કરવો એટલે બીજાના સુખમાં આનંદ મેળવવો, ખૂબ સુંદર.
હા, એમના નૈતિક વિચારોની ઝલક આપે છે. સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે. બીજો એક મહત્વનો ભેદ એમણે પાડ્યો હતો તર્કના સત્યો અને હકીકતના સત્યો વચ્ચે.
હા, એ પણ સમજવા જેવું છે.
તર્કના સત્યો જેમ કે ગણિતના નિયમો એ અનિવાર્ય છે, એમનું ઉલટું શક્ય જ નથી. જ્યારે હકીકતના સત્યો જે અનુભવ પર આધારિત છે, જેમ કે આકાશ વાદળી છે એ આકસ્મિક છે એવું ન પણ હોઈ શકે. આ ભેદ પછીથી કાંટ માટે બહુ મહત્વનો બન્યો.
આટલી બધી ગહન વાતો છે, પણ એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ છે નહીં? એમને એરિસ્ટોટલ અને લિયોનાર્ડો દ વિન્સી જેવા સાર્વત્રિક પ્રતિભા કહેવાય છે.
હા, અને ખાલી પુસ્તકોમાં રચાપચ્યા રહેનારા નહોતા, વ્યવહારુ શોધક પણ હતા. એમણે પેલું ગણતરી યંત્ર બનાવ્યું, સ્ટેપ ટ્રેકનર. એ ગુણાકાર ભાગાકાર પણ કરી શકતું હતું, પાસ્કલના મશીન કરતા વધુ સારું.
ખરેખર એ સમયે.
હા, અને ખાણોમાંથી પાણી કાઢવા પવનચક્કીવાળા પંપ ડિઝાઇન કર્યા. એટલું જ નહીં, એમણે યુરોપના દેશો વચ્ચે શાંતિ અને સહકાર માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠનનો પ્રસ્તાવ પણ મૂકેલો.
વાહ, અને ભાષાઓમાં પણ રસ, ચાઇનીઝ ભાષા અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો.
હા, એમને લાગ્યું કે ચાઇનીઝ લિપિના સંકેતો કદાચ એમની પેલી યુનિવર્સલ કેરેક્ટરિસ્ટિક માટે ઉપયોગી થઈ શકે. એમની જિજ્ઞાસાનો કોઈ અંત નહોતો.
એ થોડા એકાંતવાસી બની ગયા હતા એમ કહેવાય છે, હેનોવરના સંન્યાસી.
હા, કદાચ પોતાના કામમાં વધુ ડૂબી ગયા હોય, પણ નવાઈની વાત એ છે કે એમના ઘણા વિચારો જે એમના સમયમાં કદાચ કોઈએ ગંભીરતાથી ન લીધા હોય, જેમ કે બાઇનરી સિસ્ટમ, સાંકેતિક તર્કશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્રના કેટલાક અનુમાનો, એ સદીઓ પછી સાચા પડ્યા.
એ જ તો એમની મહાનતા છે, ભવિષ્યને જોઈ શકવાની ક્ષમતા.
ખરેખર લેબનીઝ આપણને શીખવે છે કે તર્ક અને શ્રદ્ધા, વિજ્ઞાન અને અધ્યાત્મ, યાંત્રિક જગત અને હેતુપૂર્ણ સૃષ્ટિ, આ બધા વચ્ચે સમન્વય શક્ય છે. એમણે એક એવા વિશ્વની કલ્પના કરી જે તર્કબદ્ધ છે, પણ સાથે સાથે જીવંત અને અર્થપૂર્ણ પણ છે.
એમની મોનાડોલોજી અને પૂર્વસ્થાપિત સુમેળ ભલે સમજવા અઘરા લાગે, પણ એ ભૌતિક અને આધ્યાત્મિકને જોડવાનો એક મોટો પ્રયાસ હતો.
બરાબર.
તો આજના આપણે ચિંતન માટેનો વિચાર અહીંથી લઈએ. લાઇબલીઝનો પહેલો પૂર્વ સ્થાપિત સુમેળનો ખ્યાલ છે. એને જો આજના સંદર્ભમાં જોઈએ તો શું એવું બની શકે કે આપણને જે આ દુનિયા જટિલ, ક્યારેક અસ્તવ્યસ્ત લાગે છે, એમાં પણ કોઈ ઊંડી છુપાયેલી સંવાદિતા હોય, કોઈ એવો તાલમેલ જે આપણે અત્યારે સમજી નથી શકતા?
વિચારવા જેવો પ્રશ્ન છે. શું અસંખ્ય ઘટનાઓ અને ચેતનાઓ વચ્ચે કોઈ અદૃશ્ય સંકલન કામ કરી રહ્યો છે, જેનું મોટું ચિત્ર આપણી પકડ બહાર છે?
કદાચ. એ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.